ಅಭಿಮತ ದಾನಿ ದೇವತರು ಬರುಸೆ ಇಚ್ಛಿತ್ ಅಪ್ನಾರ್ ಕಲ್ಪ ವೃಕ್ಷ ಕರ್ತಾಪಣ ಶ್ರೇಷ್ಠ ಭಗವತ್ ಸತ್ಸಂಗ ರಾಮ ಕಥಾ. ಜೋ ಅಟ್ಲು ಬದು ಕಲ್ಯಾಣ ಕರ್ನಾರ ಹೋಯ್ ಇಚ್ಛಿತ್ ಅಪ್ನಾರ್ ತು ಮಾನಸ್ ನಾ ಜೀವನ್ ಮಾ ಸಂಯಮ ಸದಾಚಾರ સાત્વિકતા આ બધા જ ગુણો એને મળવા જોઈએ. પણ એના મનની અંદર એ સંકલ્પ હોય તો, કારણ કલ્પવૃક્ષ બધું જ આપે છે, પણ આપણે જ સંકલ્પ ન કરીએ એ ક્યાંથી મળે? એ તો અભિમત દાની છે, અવઢર દાની છે. જે માંગ્યું તે મળી જાય અને તરત આપી જાય. કેટલા ઉદાર છે, સહજમાં આપી એવા, એવી ઉદાર આ રામકથાને કે છે કે એને રામ ભક્ત જન જીવન ધન છે. ભક્તોના જીવનનું આ ધન છે, જેને મળ્યું એને તો ધન જ છે. એને જેની પાસે રામકથા છે એની પાસે સૌ કોઈ જવાના છે, એના જીવનનું ધન સંપત્તિ મિલકત બની જાય. કે જે ગણો તે આ રામાયણની પોથી એ મારી મારી સંપત્તિ છે, ભાગવતની પોથી હોય તો દાદાજી એમ કે મારા જીવનનું સર્વસ્વ આ મારી પોથી, એને બગલમાં લઈને જ્યાં જેવું ત્યાં સાથે રાખું છું. એને સાચવવાનું માત્ર ઘરમાં, તિજોરીમાં કે બેંકમાં નહીં, એને હૃદયમાં સાચવા. જીવન ધન, આ ધન કોઈ લૌકિક સ્થૂલ ભૌતિક નહીં, ચૈતન્ય ધન છે, જાગ્રત જીવિત. અને એવા સેવક જન ધન, રામ ભક્ત, ભગવાનના ભક્તો, જે પોતાના સ્વજનો, જેને કહેવાય કે આ તો મારા છે, આ સ્વજન છે. અને એવા સ્વજનોને માટે જે મહારાજ એમનું ધન મિલકત, મારું જે ગણો તે જે મહારાજ અમારી મિલકત છે, અમારી સંપત્તિ છે, બધું જ ગૌણ. એકમાત્ર જેના આશ્રિત છે એનું, એના મેં સર્વસ્વ છે ને, અમારું સર્વસ્વ છે. આ એક જ ભાવ, એના સિવાય એના મનની અંદર બીજું કઈ આવે જ નહીં, એમ ભગવદ્ કથા પણ પોતાના જીવનનું સર્વસ્વ ધન અહીંયા ગાડી કહી દીધું. સકલ સુકૃત ફલ ભૂરી ભોગ છે, બધા જ પુણ્યોનું ફળ. જે કઈ સત્કર્મો કર્યા હોય એ બધા સત્કર્મો ફળ તો આપવાના જ છે. બી વાવીશું એટલે ઉગવાનું જ છે. આપણે નહીં વાવ્યું હોય ને પડ્યું હશે તો ઉગવાનું છે. જેમ અત્યારે જોઈએ, જે બે દિવસ પહેલાની ધરતી બિલકુલ સૂકીને તપતીને દઝાડતી હતી, હવે બે દિવસ પછી જોજો જોઈ, એમાં અંકુરિત થઈ જવાનું. એમ આપણા દરેકના જીવનમાં પડેલું સદ અસદ જ્યારે જ્યારે પ્રતિકૂળતા કે અનુકૂળતા આવે એટલે અંકુરિત થવાનું જ છે, કોઈની બાકી રહેવાનું નથી. જે સુકૃતિ સેવક મન માન, સકલ સુકૃત ભલ, બધા જ સુકૃતોનું સારું ફળ, ભૂરી એટલે ઘણું બધું, એ આ ભગવદ્ કથા છે. એના જેવું જ છે. સે કહ્યું એટલે ઉનકે જૈસા હી વૈસા હી. સેવકના મનની અંદર ભગવાન પ્રાપ્ત થતા હોય, બધા જ એના કર્મ એને આવું સારું ફળ આપતા હોય ખૂબ પ્રમાણમાં. ભૂરીશ, કે જે એની ગણતરીની પણ બહારની વસ્તુ હોય. ઘણી વાર આપણી પાસે જીવનમાં હોય, ઈચ્છતા હીએ પણ ક્યારે વિચાર્યું ના હોય, એવું સામેથી આવીને આપણા જીવનમાં મળી જાય એટલે એને કહેવાય ભૂરી ભૂ, અત્યંત પ્રશંસનીય અને અનંત પ્રમાણની અંદર એવા ભોગો ભગવત સત્સંગમાંથી સહજ રીતે પ્રાપ્ત થઈ જાય છે. અને કેવા સુકૃત છે, બધી જ પ્રકારના સુકૃત, અને એમાંથી પ્રાપ્ત થનારું જે કંઈ છે એ ભગવત પ્રસાદી છે, એના તરફથી પ્રાપ્ત થયેલી છે. અને એટલા માટે અહીંયા ગાડી ને જગતના કલ્યાણ માટે કોઈ પણ પ્રકારની ઉપાધિ સિવાય, નહીતર જીવનમાં ઉપાધિઓ કેટલી બધી હોય છે, માણસ ઉપાધિઓથી ઘણી વાર થાકી જાય, ત્રાસી જાય, કદાચ એનો બધો કંટાળો પોતાના જીવન ઉપર લાવીને નાખે. આ શું શબ્દ કેવો વાપરે, વેંઢારવાનું. એને માટે તુલસીજી અહીંયા ગાડી કેટલી સરસ આપણને ઉક્તિ આપી છે, જગહિત નિરૂપાધિ, કોઈ પણ જાતની સહેજ્ય ઉપાધિ નહીં, લેશ માત્ર પણ શુદ્ધ, એટલે 100% શુદ્ધ. અને એવું નિર્મળ જીવન, એવું નિરૂપાધિ જીવન તો એ કોઈ વિભૂતિઓના જ હોય. માણસ તરીકે આપણે જન્મેલા છીએ તો તુલસીદાસજી આગળ જ કહી દીધું, જડ ચેતન ગુણ દોષમય વિશ્વ કિન્ન કરતાર. આ બધું જ સૃષ્ટિનું જે સર્જન થયું છે ભગવાને ગુણ દોષમય બનાવેલું જ છે. કોઈ સંપૂર્ણ ગુણવાળો મળે નહીં મળે, અને કોઈ સંપૂર્ણ દોષવાળો પણ નહીં મળે. આખા મહાભારતમાં જુઓ, યુધિષ્ઠિર સત્યવાદી ખરા, ધર્મરાજ ખરા, પણ પરિપૂર્ણ બધા જ સદગુણ વાળા તો નહીં જ, નરોવા કુંજરોવાય બોલવું પડે. અને તો એ અણિશુદ્ધ તો નહીં જ ને. તો આમ દરેક બાબતમાં દુર્યોધન આટલો બધો દુરાચારી, છતાં કૃષ્ણને એમ કહ્યું કે મારે ત્યાં જમશો ને, એટલે કોઈ પણ પરિપૂર્ણ તો નથી સદગુણવાળો, પરિપૂર્ણ એકમાત્ર પરમાત્મા છે. અને ગુણદોષમય કહ્યું એટલે મહાભારત તો એમ કે છે કે આપણને માણસ તરીકે જન્મ આવ્યો છે, ભૂલ કરવાનો આપણો અધિકાર છે. દરેક માણસ ભૂલ તો કરવાનો જ છે, જાણી જોઈને ભૂલો કરતો હોય છે, ક્યારેક અજાણે પણ ભૂલ થઈ જતી હોય છે. પણ જડ ચેતન ગુણદોષમય આ સમગ્ર સૃષ્ટિ છે જ, પણ એ બધામાંથી પાર ઉતરવું હોય તો નિરૂપધિ. માત્ર એક ભગવત કથાનો આ સત્સંગ આપણું જીવન નિરૂપાધિક બનાવી દે. કોઈ પણ ઉપાધિ સંસારની મને સેજ પણ અડે નડે નહીં, માત્ર ભગવત ભક્તિમાં જ લીન હોય, એ જ વિચારવાનું, એ જ એની દ્રષ્ટિમાં હોય, બીજું કશું જ અંદર મગજમાં આવે જ નહીં. સતત આખા દિવસ દરમિયાનનો આપણો ક્રમ એવો હોય સમયનો કે એ સમય દરમિયાન બીજું કોઈ કામ વગરનું અંદર મગજમાં જ ના પેસી શકે, જગ્યા જ ના રાખીએ. સાકર વર્ષાનો સમય હોય ને બરાબર 6-6.5 થયા હોય ને પછી અંદર બેસવું હોય તો એકય દરવાજેથી બેસી શકાય ખરું, અને બહાર કેટલી એટલી ને એટલી ભીડ, બહાર બધાને ઉભા જ રહેવું પડે, કેમ અંદર બેસવાની જગ્યા જ ના હોય. એમ આપણા પોતાના દિવસની દિનચર્યા છે એમાં એવો ક્રમ ગોઠવી દીધેલો હોય કે સહેજ પણ એવો અવકાશ કોઈ પણ હલકી બાબતનો મગજમાં આવે જ નહીં, પેસી જ ના શકે. યત સંગમ, જેના સાનિધ્યથી જેના આશ્રયથી જેના શરણે આવીને બેઠા છીએ બધું જ આપવાના છે. કથ્યતે યદ બૃહંતમ, વેદો પણ આ બધું જ કે છે અને એ મળવાનું જ છે. અને કયું તત્વ? એ આપણું પોતાનું વેદ્યમ, જેને જાણવાથી બધું જ જાણી શકાય એમ ઉપનિષદના ઋષિઓ કે. અને વેદ્યમ શું? આત્માનમ વિદ્ધિ, આત્માને જાણો. પણ શેનાથી જણાશે? વેદ્યમ વેદાંત ગમ્યમ, જ્ઞાનથી. આત્માની અનુભૂતિ નિરૂપાધિક જેને કહેવાય, એ નિરૂપાધિક આત્માનુભૂતિ માત્ર આનાથી જ થશે. તો જો વેદ્ય છે, આત્મા જાણવા યોગ્ય છે, આપણે પોતે જ છે, આપણું પોતાનું સ્વરૂપ છે, એને જ પ્રાપ્ત કરવાનું છે. ખિસ્સાની અંદર પાકીટમાં કઈક વસ્તુ મૂકી છે અને સમય જતા ભૂલી ગયા, અને જરૂર પડી ત્યારે જડી જ નહીં, જડી જ નહીં, જડી જ નહીં. અને ક્યારેક અંદરના એક ખાનાના ખૂણામાંથી, અરે આ તો પ્રાપ્તની પ્રાપ્તિ હતું તે જ મળી ગયું. એમ આત્મા જેને કહેવાય વેદ્યમ વેદાંત ગમ્યમ, જે છે તે મળી ગયું. રહસ્ય પરશિવમ, પરમ કલ્યાણનું રહસ્ય શું? કે જય મહારાજે આપણને બતાવ્યું, લક્ષ્મણદાસજી મહારાજે, અને જય મહારાજ એ સ્વરૂપ છે, અને એ પાછું ક્યાં શોધવા જશું? ચૈતન્યમ શિષ્યમાં, આપણા પોતામાં જય મહારાજ બેઠેલા છે, દૂર ક્યાંય શોધવા નહીં જવું પડે. છે જાગ્રત થઈશું તો મળશે, અને સુસુપ્ત થઈશું ને ઘસઘસાટ ઊંઘમાં તો આપણી જાત, આપણો શ્વાસ કે આપણું હૃદય, એ કશાયનું આપણને ક્યાં ખબર, ભાન હોય છે, જ્ઞાન હોય છે. જ્યાં જાગવું જ નથી જેને, એને પોતાની નજીક હોય તો ના પડે. નિરૂપાધિક, તો અહીંયા એ નિરૂપાધિક ભક્તિ જો હોય તો એ ભગવાનના સત્સંગની, અને એના દ્વારા જે આત્મપ્રાપ્તિ આત્મસમજણ થઈ તે